માર્કની લખેલી સુવાર્તા એનો પહેલો અધ્યાય નવા કરારના બીજા પુસ્તક એટલે માર્કની લખેલી સુવાર્તા અને એનો પ્રથમ અધ્યાય દેવના દીકરા ઈસુ ખ્રિસ્તની સુવાર્તાનો આરંભ. જેમ યશાયા પ્રબોધકના પુસ્તકમાં લખેલું છે કે જો હું તારી આગળ મારા દૂતને મોકલું છું તે તારી આગળ તારો માર્ગ તૈયાર કરશે. રાનમાં પોકારનારની એવી વાણી કે પ્રભુનો માર્ગ તૈયાર કરો, તેના રસ્તા સીધા કરો. તેમ યોહાન રાનમાં બાપ્તિસ્મા આપતો અને પાપોની માફીને માટે પસ્તાવાનું બાપ્તિસ્મા પ્રસિદ્ધ કરતો હતો અને આખા યહૂદિયા દેશના તથા યરૂસાલમના રહેવાસીઓ તેની પાસે ગયા અને બધા પોતાના પાપ કબૂલ કરીને યર્દન નદીમાં તેનાથી બાપ્તિસ્મા પામ્યા. અને યોહાનનો પોશાક ઊંટના રૂવાનો હતો ને તેની કમરે ચામડાનો પટ્ટો હતો અને તે તીડો તથા રાની મધ ખાતો હતો. અને તેણે એવું પ્રગટ કર્યું કે મારા કરતા જે સમર્થ છે તે મારી પાછળ આવે છે, તેના ચંપલની વાદરી હું આંખો વળીને છોડવા યોગ્ય નથી. મેં પાણીથી તમારું બાપ્તિસ્મા કર્યું છે ખરું, પણ તે પવિત્ર આત્માથી તમારું બાપ્તિસ્મા કરશે. અને તે દિવસોમાં એમ થયું કે ઈસુ ગાલિલના નાઝરેથથી આવ્યો ને યર્દનમાં યોહાનથી બાપ્તિસ્મા પામ્યો અને તરત પાણીમાંથી ઉપર આવીને આકાશ ઉઘડેલું તથા પવિત્ર આત્માને કબૂતરની જેમ પોતા પર ઉતરતો તેણે જોયો. અને આકાશમાંથી એવી વાણી થઈ કે તું મારો વહાલો દીકરો છે, તારા પર હું પ્રસન્ન છું. અને તરત આત્મા તેને રાનમાં લઈ જાય છે અને રાનમાં 40 દિવસ સુધી તે રહ્યો ને શૈતાનથી તેનું પરીક્ષણ થયું અને જંગલી પશુઓની સાથે તે હતો અને દૂતોએ તેની સેવા કરી. અને યોહાનના પરસ્વાધીન કરાયા પછી ઈસુ ગાલિલમાં આવ્યો ને દેવની સુવાર્તા પ્રગટ કરતા તેણે કહ્યું કે સમય પૂરો થયો છે ને દેવનું રાજ્ય પાસે આવ્યું છે. પસ્તાવો કરો ને સુવાર્તા પર વિશ્વાસ કરો. અને તે ગાલિલના સમુદ્રને કાંઠે ચાલતો હતો, તેવામાં તેણે સિમોન તથા તેના ભાઈ આંદ્રિયાને સમુદ્રમાં જાળ નાખતા દીધા, કેમ કે તેઓ માછલા પકડનાર હતા. અને ઈસુએ તેઓને કહ્યું કે મારી પાછળ આવો ને હું તમને માણસોને પકડનારા કરીશ. અને તરત તેઓ પોતાની જાળો મૂકીને તેની પાસે ગયા. અને ત્યાંથી થોડું આગળ જઈને તેણે ઝબદીના દીકરા યાકૂબ અને તેના ભાઈ યોહાનને વહાણમાં જાળો સાંધતા દીધા. અને તરત તેણે તેઓને બોલાવ્યા અને તેઓ પોતાના પિતા ઝબદીને નોકરોની સાથે વહાણમાં મૂકીને તેની પાછળ ગયા. અને તે કફરનહુમાં ગયા ને તરત વિશ્રામવારે સભાસ્થાનમાં જઈને તેણે ઉપદેશ કર્યો. અને તેઓ તેના ઉપદેશથી અચરજ થયા, કેમ કે શાસ્ત્રીઓની જેમ નહીં પણ જેને અધિકાર હોય તેની જેમ તેણે તેઓને ઉપદેશ કર્યો. અને તેઓના સભાસ્થાનમાં અશુદ્ધ આત્મા વળગેલો એક માણસ હતો. તેણે બૂમ પાડી કે અરે ઈસુ નાઝારી, અમારે અને તારે શું છે? શું તું અમારો નાશ કરવા આવ્યો છે? તું કોણ છે એ હું જાણું છું, એટલે દેવનો પવિત્ર. અને ઈસુએ તેને ધમકાવતા કહ્યું કે છાનો રહે ને તેનામાંથી નીકળી જા. અને અશુદ્ધ આત્મા તેને મરડી નાખીને તથા મોટી બૂમ પાડીને તેનામાંથી નીકળી ગયો. અને બધા એવા અચરજ થયા કે તેઓ અંદર અંદર પૂછવા લાગ્યા કે આ શું છે? આ તો નવો ઉપદેશ છે, કેમ કે અધિકારથી તે અશુદ્ધ આત્માઓને પણ આજ્ઞા કરે છે ને તેઓ તેનું માને છે. અને તરત તેની કીર્તિ આખા ગાલિલ પ્રાંતમાં ફેલાઈ ગઈ અને તેઓ સભાસ્થાનમાંથી નીકળીને યાકૂબ તથા યોહાન સુદ્ધા તરત સિમોન તથા આંદ્રિયાના ઘરમાં ગયા. હવે સિમોનની સાસુ તાવે પડેલી હતી અને તરત તેઓએ તેના વિશે તેને કહ્યું અને પાસે આવીને તેણે તેનો હાથ પકડીને તેને ઉઠાડી અને તરત તેનો તાવ મટી ગયો અને એણે તેઓની સેવા કરી. અને સાંજે સૂરજ આથમ્યો ત્યારે તેઓ બધા માદાઓને તથા ભૂત વળગેલાઓને તેની પાસે લાવ્યા અને બારણા આગળ આખું શહેર એકઠું થયું. અને ઘણા જેઓ નાના પ્રકારના રોગથી પીડાતા હતા તેઓને તેણે સાજા કર્યા ને ઘણા ભૂતોને કાઢ્યા. અને ભૂતો તેને ઓળખતા હતા માટે તેણે તેઓને બોલવા દીધા નહીં. અને સવારે પો ફાટતા પહેલા ઘણો વહેલો ઉઠીને તે બહાર ગયો ને ઉજ્જળ ઠેકાણે જઈને તેણે પ્રાર્થના કરી અને સિમોન તથા જેઓ તેની સાથે હતા તેઓ તેની પછવાડે ગયા અને તે તેઓને મળ્યો ત્યારે તેઓ તેને કહે છે કે સૌ તને શોધે છે અને તે તેઓને કહે છે કે આપણે પાસેના ગામોમાં જઈએ કે હું ત્યાં પણ ઉપદેશ કરું કેમ કે એ જ માટે હું આવ્યો છું અને આખા ગાલિલમાં ફરીને તેઓના સભાસ્થાનોમાં જઈને તે ઉપદેશ કરતો હતો ને ભૂતો કાઢતો હતો અને એક કોળિયો તેની પાસે આવે છે ને તેને વિનંતી કરીને તથા ઘૂંટણ ટેકવીને કહે છે કે જો તારી ઈચ્છા હોય તો તું મને શુદ્ધ કરી શકે છે અને ઈસુને દયા આવી ને હાથ લાંબો કરીને તે તેને અડક્યો ને તેને કહે છે કે મારી ઈચ્છા છે તું શુદ્ધ થા અને તરત તેનો કોળ ગયો ને તે શુદ્ધ થયો અને તેણે સખત તાકીદ કરીને તરત તેને બહાર મોકલ્યો અને તે તેને કહે છે કે જોજે કોઈને કંઈ કહેતો ના પણ જઈને પોતાને યાજકને બતાવ અને જે કંઈ મૂસાએ ફરમાવ્યું તેનું તારા શુદ્ધિકરણને લીધે તેઓને માટે સાક્ષી તરીકે અર્પણ કર પણ તે નીકળી જઈને તે વાત એટલી બધી પ્રગટ કરવા લાગ્યો તથા ફેલાવા લાગ્યો કે ઈસુ ફરી શહેરમાં ઉઘાડી રીતે જઈ ન શક્યા પણ બહાર ઉજ્જળ જગાઓમાં રહ્યા અને લોકો ચારે તરફથી તેની પાસે આવતા હતા.